મોટા નિમિત્ત એટલે એ બધા આમ જોવા જઈએ બધું એક જ હોય. એ પોતાના અનુભવ જ ઉઠેલી વૃત્તિઓ બધી
પોતાની જ વૃત્તિઓ
પોતાનું.
કેમ આપણે સંસાર વ્યવહારમાં કંઈક આપણે લક્ષ્મી મેળવવા માટે ઉદ્યોગ પ્રવૃત્તિ કરીએ, એ પ્રવૃત્તિ અને જીવોની સાથે સંકળાયેલી છે. તો અનેક જીવોની સાથેનો જે સંબંધ એ આપણે આપણા લક્ષમાં પ્રવૃત્તિ રહે છે, પણ એ પ્રવૃત્તિને કારણે પેલા માણસોનું મળવાનું થયું છે. એટલે પ્રવૃત્તિ મુખ્ય, એ પ્રવૃત્તિને લીધે પેલા માણસો છે. એવી રીતે આ જે નિમિત્ત છે અમુક કોઈ પ્રકારની પ્રવૃત્તિ છે અને તેમાંથી ફલિત થયેલું હોય ત્યારે અનુભવીને નિમિત્તને આપણને જીવદશા વાળા છીએ એને આપણી પોતાની વૃત્તિ એટલે ટેન્ડન્સી
કહીએ.
એટલે આપણે ટેન્ડન્સી વૃત્તિ કહીએ ને પેલાને નિમિત્ત કહીએ. પણ નિમિત્ત આપણે ટેન્ડન્સીમાં આપણે વર્તીએ છીએ કે જે જાતનું ઇન્ટેન્સી બહુ જબરજસ્ત ઉત્કટ પ્રમાણમાં એક વલણ જાગ્યું, એ વલણ પ્રમાણે જ આપણે વયા કરીએ છીએ. જેમ પૂળમાં લાકડું તણાય તેમ આપણે તણી. જયારે પેલો માણસ છે જેને નિમિત્ત છે એ માણસ છે એમાં તણાતો નથી, નિમિત્ત મળે એટલે સમજી લે. હવે એ તો બહુ મોટી વાત છે. આમાં ધારો કે મને એક્સ વાય ઝેડ નો મળ્યો માણસ નિમિત્તને કારણે, એ નિમિત્ત નું બધું જ એનું રહસ્ય એનું ચિત્ર બધું એ પળવાથી એ પળવાની અંદર એને આવી જાય. એને એ કહેતો હતો નથી, પણ સાથે એ નિમિત્ત છે. કેમ થયું, કારણ શું, આ બધું કયા કયા રીતે થયું, એ બધી જ એને એની સંકલના એની સાંકળો સાથેની માહિતી એને મળી જાય. પળથી એ પળવાની અંદર એને બહાર નથી લાગતી, એટલી વારમાં એ બધું સમજી જાય છે. અને આપણે આપણને જયારે વૃત્તિ થઈ તો વૃત્તિ થાય છે જે પડે તે પડે, જો એને પ્રત્યક્ષ કરવાની આદત કે અભ્યાસ પડી ગયો હોય અને કઈ થોડો ઘણો પણ તટસ્થ થયો હોય તો સમજે કે આ લોભ ની વૃત્તિ છે, કે આ વાસના ની વૃત્તિ છે, કે આ મોહ ની છે, કે રાગદ્વેષ ની છે, કે આ અહમ નું કારણ છે એમનું એ સમજી શકાય. એ સમજી શકવાથી થોડી ઘણી તટસ્થતા આવી લે છે એમ સમજાય તો 100% પેલામાં ડૂબી નહીં જાય, થોડો ઘણો જુદો રહી શકશે એ સમજે તો. કારણ કે સામાન્ય માણસ તો જે પ્રકારની સંસ્કારમાંથી ટેન્ડન્સી ઉગી તે પ્રમાણે જ વર્તી શકવાનું, બીજી કોઈ તાકાત નથી એની, એમ જ વર્તે. ત્યારે પેલો માણસ જે નિમિત્ત છે એમાં તણાશી નીકળી એનું રહસ્ય સમજી છે અને ત્યાં હેતુપૂર્વક વર્તે એની સાથે. બીજો ફરક હોય છે એમાં નિમિત્ત અનુભવીને નિમિત્ત આપણે એટલા માટે નિમિત્ત પર સમજાવવાને આવ્યું. એક ભાઈએ મારી પાછ લખાવેલું મન લાગે તો નિમિત્ત પર લખ્યું. ચમક ચેતન છે તે બધામાં ભળેલું છે, કઈ કશામાં નથી એમ નથી. હવે એ જો એનામાં સમત્વ ના હોય તો વંચાત થાય. તો બધામાં ભળ્યા છતાં નોકા રહેવાને માટે સમત્વ ઇસન છે. બધામાં ભલેલા હોવા છતાં જો સમત્વ ના હોય તો તેથી રૂદ તમે થઈ જાઓ. પણ તેથી રૂદ નથી થતો, એ ભલેલો હોવા છતાં, એ બળદ ની સાથે ભલેલો હોવા છતાં એ બળદિયો નતો થતો. ભગવાન કે ચેતન તત્વ અથવા તો ગમે તેનું કોઈ નામ આપો આપણે, એવો નથી થઈ જતો. એમાં ભર્યો છે ખરો, પણ એ જ થઈ જતો નથી સંપૂર્ણ. એ સમત્વ ને લીધે એ તો તદ્રુપ થાય છે ખરો. ચેતન તત્વ સંપૂર્ણ તદ્રુપ નથી થતો એમ પણ નહીં. તદ્રુપ થાય છે ત્યારે તો એના ગુણધર્મ જાણે છે. ગુણધર્મ જાણવાની રીત આપણા અસલના લોકો જાણતા હતા. ઋષિ મુનિઓ અચાનક ને સુશ્રુતે આ બધા આયુર્વેદ ના ગ્રંથ લખ્યા ને એક જાણના કેટલા બધા ગુણધર્મ વર્ણવ્યા અંદર. હવે આજે આટલી બધી આપણી પાસે સાયન્સ ની આપણી પાસે શક્તિ છે જાણવાની, કોઈ જાણના કઈ કશાના ગુણધર્મ જાણતા તો એક જાણના ગુણધર્મ જાણતા કેટલો બધો વખત લાગે આ કાળમાં. પણ દરેક માણસે કેટલી બધી વનસ્પતિ સુમાર વગરની વનસ્પતિ એ બધા એના ગુણધર્મ એને વર્ણવ્યા છે અંદર. આજે એને ખોટું પાડી કોઈ શકતું નથી. હકીકત ની વાત આમાં ત્યારે એ ગુણધર્મ એને તાદાત્મ્યને લીધે એની સાથે
એ તુલસી ની સાથે તુલસી રૂપ થઈ ગયા, એની સાથે તાદાત્મ્ય થયા અને એનો ગુણધર્મ જાણી લીધો. એવી રીતે અનુભવી પુરુષો પણ એમ જ કરતા હોય છે, એમ જ એમને એમ થતું હોય છે, કરતા હોય છે. શબ્દ મારો ખોટો, કારણ કે કરતા એફર્ટ આવ્યો, એમાં એફર્ટલેસ નું કામ છે અનુભવમાં. ત્યારે એ જયારે તાદાત્મ્ય થાય ત્યારે એ ગુણધર્મ જાણી લે આપમેળે, એનો સ્વભાવ, એની પ્રકૃતિ, બધું જ. એનાથી જાણવા જવું ના પડે, અથવા જાણવાનો એનો એફર્ટ પણ નથી. એટલે આયુર્વેદ પણ એવી રીતે શોધાયેલું, જ્યોતિષ શાસ્ત્ર પણ એવી રીતે શોધાયેલું. તો અત્યારે અતિશયોક્તિ થઈ ગઈ, બાકી મૂળ મૂળમાં શાસ્ત્ર તરીકે બધું સાચું છે.